તારીખ 2/1/1977 શ્રી પ્રવચન સાર ગાથા 57 અને 58 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 24
જ્ઞાન ખરેખર પ્રત્યક્ષ છે એટલે આત્મા પ્રત્યે વલણ વાળું હોય, આત્મા સીધું આત્માથી આત્મામાં વિષય કરતું હોય, જ્ઞાન ખરેખર પ્રત્યક્ષ છે. આ ઇન્દ્રિય જ્ઞાન તો જ્યારે આ ઇન્દ્રિય જ્ઞાન તો એ ભિન્ન અસ્તિત્વ વાળી હોવાથી પરદ્રવ્યપણાને પામી છે, અર્થાત પરદ્રવ્ય રૂપ છે, આત્મ સ્વભાવપણાને જરા પણ સ્પષ્ટી નથી. ભૂતગોળ સ્વરૂપે છે ને, જળ ઇન્દ્રિયો છે જે શરીરના અવયવોની રચના છે, ભૂતગોળના પરમાણુની એ તો પરદ્રવ્ય સ્વરૂપ છે, એમાં ક્યાંય ચેતન એટલે જીવ છે અને એ તો પ્રત્યક્ષ થોડું વિચારથી પણ સમજી શકાય એવી વાત છે. મૃત્યુ થાય છે ને, લોકો એને મૃત્યુ કહે છે, ક્ષેત્રથી જુદો પડી ગયો જીવ, ત્યારે અચેતન એવા દેહને અગ્નિ સંસ્કાર વગેરે થી એનો નાશ કરવામાં આવે છે. એ દેહના પર્યાય થતા પરમાણુ પર્યાયાંતરપણાને માને છે, અગ્નિથી બાળે અથવા જમીનમાં દાટે પરમાણુ પછી શરીર પણ છોડીને માટી રૂપ થઈ જાય છે. તેથી જે દેહ છે એ તો ભિન્ન ઇન્દ્રિય જ્ઞાન તો જેના દ્વારા પરિણમે છે એ તો ભિન્ન અસ્તિત્વ વાળી ઇન્દ્રિયો છે, દ્વારા જ્ઞાન પ્રવર્તે છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન જે પરદ્રવ્યના માધ્યમ કરીને પ્રવર્તે છે, આંખથી જુએ છે, કાનથી સાંભળે છે, એ ભિન્ન અસ્તિત્વ વાળું છે. શરીરના એ રજકણના પરમાણુ બધા ભિન્ન અસ્તિત્વ વાળા છે. જ્યારે એ પરદ્રવ્ય મારફત કામ લે છે ત્યારે પણ એનું અસ્તિત્વ તો ભિન્ને ભિન્ન જ રહે છે, અસ્તિત્વ કઈ અભિન્ન થતું નથી. ત્યારે પણ શરીરથી જાણનારો ભલે શરીર મારફત જાણે છે એમ થાય છે, તો પણ જાણનારનું અસ્તિત્વ તો ભિન્ન જ રહે છે. જે ભિન્ન અસ્તિત્વ વાળી હોવાથી પરદ્રવ્યપણાને પામી છે અથવા પરદ્રવ્ય સ્વરૂપ છે અને આત્મ સ્વભાવપણાને જરા પણ સ્પર્શતી નથી, અસ્તિના સ્થિતિ. ઇન્દ્રિયો જળ શરીરના અવયવરૂપ છે એ પરદ્રવ્ય સ્વરૂપ છે અને આત્મ સ્વભાવરૂપ જરા પણ નથી. એટલે જે ઇન્દ્રિયોના ખોખામાં જાણવાનું, જ્ઞાનની ક્રિયા કરવાનું, જ્ઞાનરૂપી કાર્ય થવાનું ચેતનનો જરા પણ અંશ નથી. આમ તો લોકો એમ પણ બોલે છે કે અચેતન શરીર થઈ ગયું, અંદરથી આત્મા જુદો થઈ જાય ત્યારે મળદાને અચેતન શરીર થઈ ગયું અને જીવતા માણસના શરીરને સચેતન શરીર કહે છે. અસચેતક ફળ ફળાદી આવે છે, એ તો ત્યાં જીવનો સંયોગ છે એમ બતાવવું છે અને અહીંયા જીવનો સંયોગ નથી એમ બતાવવું છે. પણ શરીર કઈ સચેતન થાય છે એમ છે, શરીર તો જડ જ રહે છે. આત્મ સ્વભાવપણાને જરા પણ સ્પર્શતી નથી, અર્થાત આત્માના સ્વભાવરૂપ લેશ માત્ર નથી. બરાબર, એ ઇન્દ્રિયો શરીરના અવયવ તે જરા પણ આત્માના સ્વભાવરૂપ નથી. થોડા અંશે કાંઈક અંશે તો એમાં જાણવાનું થાય છે કે નહીં, એમાં થતો જાણનાર અંદર ભિન્ન અસ્તિત્વ વાળો આત્મા છે, જ્ઞાન સ્વરૂપી આત્મા એ અંદરમાં પોતાનું ભિન્ન અસ્તિત્વ ધરાવે છે. ભિન્ન અસ્તિત્વ ધરાવે છે એટલે શરીર કોઈ ઇન્દ્રિયો દ્વારા જાણે છે એટલે એના આધારે આનું અસ્તિત્વ છે એમ પણ નથી. કોઈ વૃદ્ધ માણસ લાકડીથી ચાલે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે લાકડીના ટીકે ચાલે છે એમ કહેવાય છે ને. અને કોઈ વૃદ્ધ માણસ યુવા હોય કે લાકડી હોય તો પણ ચાલી શકે નહીં. કેટલી વૃદ્ધાવસ્થા હોય, શરીરની જર્જરિત અવસ્થા એટલી હોય કે લાકડીના ટેકે પણ એ ચાલી શકે નહીં. તો ત્યાં બંનેની શક્તિ બતાવવા માટે એમ કહેવાય કે આ લાકડીના ટેકે ચાલે છે. એટલે કે એનામાં એટલી તો શક્તિ છે એમ બતાવવું છે. લાકડી નો ટીકો હોય ત્યારે ચાલવું, એટલી તો શક્તિ એનામાં છે. એથી ઓછી શક્તિ ઓછી શક્તિ વાળા એ પોતે નથી. તે જેટલી શક્તિ છે એટલી એની પોતાની છે ને લાકડીની નથી.
પોતાની શક્તિથી પણ લાકડીનો ઉપયોગ કરવો પડે છે. જો લાકડીનો એનો ઉપકાર
તો ખબર બતાવું છે, લાકડીથી નથી બતાવવું, પણ એની શક્તિ કેટલી છે એટલું બતાવવું છે. કેટલી છે ને કેટલી નથી એ બે એમાં આવી જાય છે. જેટલી શક્તિ છે એ લાકડી ઉગર નો હોય ત્યારે તો જેટલી શક્તિ છે એટલી તો એનામાં. ત્યારે એ લાકડી વગર ચાલે છે, અને જે લાકડી સહિત પણ ચાલી શકતો નથી એ બંને થી ત્રીજા પ્રકારની યોગ્યતા છે એની શક્તિની. એ તો જયારે લાકડી હોય તો ન હોય, એ શક્તિ તો છે એની. ઇન્દ્રિયના માધ્યમ દ્વારા આત્મા જાણે છે ત્યારે એની એટલી શક્તિ છે. ઇન્દ્રિયના માધ્યમ દ્વારા જાણવું એનાથી બને એટલી એની શક્તિ છે. એને વ્યવહારે ઉપકાર કહેવામાં આવે છે. વ્યવહાર કેમ કહેવાય એટલો એનો ઉપકાર છે. પણ એને ક્યાં ખબર કે ઉપકાર કરવો કે ન કરવો એને ખબર નથી. એ તો એના જડમાં જડ પણ છે. એના ભૂતગળ પરાવર્તનના નિયમ અનુસાર એનું પરિણામ ને એની અવસ્થા વ્યવસ્થા બધી આપણે કરી શકે એ પ્રયત્નથી, એના પ્રયત્નથી આ એના પરિણામ ને ભૂતગળ પરમાણુ ના પરાવર્તન ને એ ફેરવી શકે. કઈ ફેરવી શકાતો નથી.
આત્માની
સત્તા વડે એટલે આત્માના અસ્તિત્વના સંયોગના સંયોગ હોય, આત્માનું અસ્તિત્વ હોય ને ઇન્દ્રિય પ્રાણ નો સંયોગ હોય ત્યારે ઇન્દ્રિય પ્રાણ ની પ્રવૃત્તિ જોવામાં આવે છે. અંદર આત્મા હોય ત્યાં સુધી એને શ્વાસોશ્વાસ જોવામાં આવે છે. આત્માની સત્તા વડે પ્રવર્તે એટલે જીવની સત્તા વડે અજીવ પ્રવર્તે એમ ત્યાં સિદ્ધ કરવો. પણ સંયોગ હોય ત્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી એની પ્રવૃત્તિ જોવામાં આવે છે. પણ તદ્દન ભિન્ન અસ્તિત્વ છે, જરા પણ અભિન્ન અસ્તિત્વ છે એમ છે. એટલે તો આ વાત લીધી છે કે લેશ માત્ર પણ થોડું પણ એના સ્વભાવ સ્વરૂપ નથી, કેમ કે એના સ્વભાવમાં અસ્તિત્વ આવી જાય છે. ભલે એનો સ્વભાવ ન હોય, એનો અસ્તિત્વ ન હોય, પણ થોડો તો ઉપકાર કરે છે કે નહીં. લેશ માત્ર પણ એના સ્વભાવે થતો નથી. જો એમ થાય તો એના સ્વભાવ ને આનો સ્વભાવ, એનું અસ્તિત્વ ને આને અસ્તિત્વમાં એક થયા, એકલું થયા પણ રહીએ નહીં.
એ સિદ્ધાંત તો ઠીક છે, સત્ય છે. હકીકતે ઇન્દ્રિય વિના તો કઈ કાર્ય થઈ શકતું નથી. ખાવાનું, પીવાનું, શોધવાનું, સાંભળવાનું, જોવાનું, આ બોલો છો તમે સાંભળીએ
નિર્ણપણ જોઈને એને આયા હે પણ ગણવામાં આવ્યું છે. એના તાત્પર્ય સહિત વાત છે. જીવનું છે એ આત્માની જે અનંત શક્તિ અને અનંત સ્વભાવ છે એને એ અનુકૂળ નથી, તેથી એને એ ગણવામાં પોતાના સ્વરૂપને એ અનુકૂળ નથી. લાકડીથી પણ ચલાય તો છે ને એમ ગણીને કોઈ ઘટપણને ઈચ્છતો નથી. ચાલો ભલે વૃદ્ધાવસ્થા થાય લાકડી લઈને સશક્ત જ રહેવા ઈચ્છે છે એમ છે કે આત્માની જે શક્તિ છે એ શક્તિ પૂરી વિકાસ થાય એનું ધ્યેયને અભિલાષા હોવી જોઈએ. ઇન્દ્રિય દ્વારા જણાય છે માટે ઇન્દ્રિય ભલી છે માટે એને પાળો પોષો રાખો પ્રયત્ન એ છે, પણ એ સમજણ વાળો પ્રયત્ન એમ નથી થાય, અણસમજણ નો પ્રયત્ન છે એમ બીજી વાત છે. પણ એવું જે અણસમજણ થી ભાવ આવે છે એમ એ ભાવ છે એ ગુણ છે એ સારો છે કરવા જેવો છે કર્તવ્ય છે એમ એ વાત તો બિલકુલ જેને હોય એના માટે બરાબર નથી, અયોગ્ય છે. તે સર્વને માટે અયોગ્ય છે, એકને માટે યોગ્ય છે અને બીજાને માટે અયોગ્ય છે એમ કઈ ન્યાયનો વિષય હોય શકે નહીં. આત્મ સ્વભાવપણાને જરા પણ સ્પર્શતી નથી એવી ઇન્દ્રિયો વડે ઉપલબ્ધિ કરીને એટલે કે એ ઇન્દ્રિયોના નિમિત્તથી પદાર્થને જાણીને ઉપજે છે, તેથી તે ઇન્દ્રિય જ્ઞાન આત્માને પ્રત્યક્ષ હોઈ શકે એના દ્વારા જ્ઞાતું હોવાથી એ જ્ઞાન પ્રત્યક્ષ હોઈ શકે અને એ પરોક્ષ જ્ઞાન છે. જે સિદ્ધો આત્મા દ્વારા જાણે છે એ જ્ઞાન પ્રત્યક્ષ છે, સિદ્ધો આત્મા દ્વારા જેની જાણણી થાય તે જ્ઞાન પ્રત્યક્ષ છે. મૂળ તો શું છે આ વિશે સિદ્ધિ વજાયનો છે. આત્મા દ્વારા સિદ્ધો જાણવું એ તો બધું કેમ છૂટું હશે, પાંચ ઇન્દ્રિયોના દ્વારથી જાણવું એનો અભ્યાસ અનાદિથી એટલો દ્રઢ થઈ ગયો છે કે એ સિવાય પણ આત્માને જાણવું થાય અને એ જાણવું થાય તો કેવી રીતે જાણવું થાય એ રસ્તાથી એ સુધન અજાણ્યો છે એને એની ખબર નથી. એટલે પ્રત્યક્ષ જ્ઞાનના વિષયથી અજાણ્યો હોવાથી આમ જ થાય ને આવો જ હું છું, ઇન્દ્રિયો દ્વારા જાણનાર જ હું છું, એ સિવાય મારું કોઈ બીજું સ્વરૂપ છે નહીં એવું એણે માની રાખ્યું છે. મિથ્યા ભ્રમથી એવું એણે માની રાખ્યું છે. પછી એ પાયામાં રાખીને બધું એ વિચારે છે એના વગર તો મારે હાલતો નથી, હું એવો છું એના વગર મારે ચાલે નહીં. જયારે એમ માન્યું છે કે મારે એના વિના ચાલે નહીં પછી એમાં ફૂડ ખાપણ આવે ત્યારે સરખું ન કરાવે તો શું કરે. આખો જીવી આખો અંધારો થઈ ગયો માને છે હવે એ તો એના હાથની વાત તો છે નહીં, એ સમાધાન ક્યાંથી કરશે, કોઈ રીતે સમાધાન એને થાય. પણ એ એમ જાણે કે હું પ્રત્યક્ષ જાણવાનું જે મારું પ્રયોજન છે આત્માથી આત્મા દ્વારા આત્માને જાણવાનું અનુભવવાનું જે મારું પ્રયોજન છે એ પ્રયોજન કાંઈ આંખના આધારે થતું નથી. આંખના આધારે તો જે જ્ઞાન પ્રવર્તતું એ તો નવા બંધનું કારણ થતું હતું. જગતના પર વિષયો પાંચ ઇન્દ્રિયોના વિષયોને જોવે શાસ્ત્રને જોવે છે ભગવાનને જોવે તો આવી છે ને હમણાં હમણાં એ તો નવા બંધનનું કારણ થતું હતું. આખોથી કઈ આત્માનું સુખનું પ્રયોજન, સિદ્ધિનું પ્રયોજન તો કઈ અમસ્તો પણ સિદ્ધ થતું નથી. હવે એક બાણું બનશે ને કાલપંડિતજી, એક નળ બનશે તો એટલો વ્યય ઓછો. પોતે પાછો વળે તો એ ત્યારે પાસે બંધ
થાય તો પાસે
સમાધાન એને કરવું હોય કે ઠીક ચાલો. એ ચક્ષુઇન્દ્રિય નો તો ઉપયોગ ગમાવો હવે રહેતો નથી. એનો ઉપયોગ શ્રવણેન્દ્રિયો પ્રત્યે બહુ તીવ્રપણે લાગે છે. જ્ઞાન નો ઉઘાડ છે એટલો તો છે જેને સંચેન્દ્રિય છે ને. જોઈ શકતો નથી એનું એ આર્થ ધ્યાન કરે એટલે કર્મ વધારે બાંધે. જોવે એના કરતા પણ નહીં જોનારો કર્મ બંધ વધારે કરે તો કરે તો સ્વતંત્ર કરે છે. ઇન્દ્રિય જ્ઞાન તો પરદ્રવ્યરૂપ ઇન્દ્રિયો દ્વારા જાણે છે તેથી તે પ્રત્યક્ષ નથી. કર્મ જ્ઞાન થાય છે સાંભળવા ફેરતું હોય, જોવા ફેરતું હોય એનો અર્થ શું? આખર માં તો એ પરોક્ષ જ્ઞાન છે, એ કઈ પ્રત્યક્ષ જ્ઞાન છે. લોકોની અપેક્ષા એક વાત કાનો કાન સાંભળી હોય, બીજાની મારફત સાંભળી હોય તેની તે વાત તો કાનો કાન સાંભળી અને પ્રત્યક્ષ ગણે, અને બીજાની મારફત એ વાત સાંભળવા મળી હોય કે ભાઈ મેં સાંભળી નથી પણ કોઈની પાસેથી મને સાંભળવા મળેલ છે એટલું પરોક્ષ છે એમ ગણવામાં આવે છે એ વ્યવહાર મળે. જયારે અંતર્મુખ ઉપયોગ થાય છે સમ્યક દર્શન માં ત્યારે પણ સીધું આત્મા દ્વારા જ આત્માનું જ્ઞાન થાય છે, એમાં કોઈ ઇન્દ્રિયોનું આલંબન છે
નહીં.
જયારે એને પ્રથમ શાંતિ ને સુખ થાય છે અથવા પ્રથમ સમ્યક જ્ઞાન એની અંદરથી ફૂટે છે ત્યારે તો એમાં ઇન્દ્રિયોનું માધ્યમ હતું નથી. પાંચ ઇન્દ્રિયોથી તો જાણવું બનતું નથી પણ મનનું અવલંબન પણ ત્યાં રહેતો. એમ કેવળ જ્ઞાન થાય છે ત્યારે પણ સીધું આત્મા દ્વારા જણાય છે, ભલે સ્વપર બંને જણાય છે તો પણ એ આત્મા દ્વારા જણાય છે ને એમાં કોઈ ઇન્દ્રિયનું માધ્યમ હતું નથી. એ તો ઇન્દ્રિયથી જાણે છે એ તો પ્રશ્ન જ નથી, પણ સંસારી સદમસ્ત જીવને સદગુણનું જયારે જાણવું બને છે ત્યારે એમાં ઇન્દ્રિયોનું માધ્યમ હોય છે. એટલી વાત જાણે છે તો બધા જ્ઞાનથી જ જાણે, અને એ બહિર્મુખ પ્રવર્તેલું ઇન્દ્રિય દ્વારથી પ્રવર્તેલા જ્ઞાનને જ્ઞાનનું નામ ઇન્દ્રિય જ્ઞાન પાડવામાં એને ભાવેન્દ્રિય પણ કહેવામાં આવે છે. શરીરના અવયવને દ્રવ ઇન્દ્રિય અને આત્માના જ્ઞાન પરિણામને ભાવેન્દ્રિય કહેવામાં આવે. તો એટલી વાત છે કે જાણે છે તો એ જ્ઞાનથી આ એક થોડું સમાધાન રહ્યું છે ને. અત્યારે તો અમને ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાનથી અમને આત્મા કેમ જણાય? ઇન્દ્રિય મારફત પ્રવર્તે એવું જ્ઞાન ની પ્રવૃત્તિ તારે ચાલુ જ રાખવી પડે એવો એનો અર્થ થતો નથી. કોઈ પણ ક્ષણે કોઈ પણ સમયે એ ઇન્દ્રિય જ્ઞાન પલટો મારીને અતિન્દ્રિય જ્ઞાન નો પર્યાય થઈ શકે છે, અને એવું અતિન્દ્રિય જ્ઞાન ભાવ થવો એમાં તું સ્વતંત્ર થવો, એમાં કોઈ ઇન્દ્રિય તારા પર્યાય ને અંતર્મુખ હોવા માટે પકડી રાખી શકે એવું નથી. તું વાસ્તવિક સાચી ખરી પ્રવૃત્તિ કર, યોગ્ય પ્રવૃત્તિ કર તો ઇન્દ્રિય જ્ઞાન મટીને અતિન્દ્રિય જ્ઞાન એક ક્ષણ માં થાય. અમે શું કરીએ, અમારે તો ઇન્દ્રિય જ્ઞાન સમજવા માટે તો વિચાર કરીએ ત્યારે મનનું અવલંબન આવે છે. શાસ્ત્ર વાંચવું હોય ત્યારે ચક્ષુ ઇન્દ્રિયનું અવલંબન થાય છે, સાંભળવું હોય ત્યારે શ્રવણેન્દ્રિયનું અવલંબન થાય છે. શું કરીએ અમે, ભાઈ વાંચવાથી આત્માનું જ્ઞાન નથી, સાંભળવાથી એ આત્માનું જ્ઞાન નથી, અને મનના વિચારથી પણ આત્માનું જ્ઞાન નથી. ત્રણેય છોડીને કોઈ આત્માનું જ્ઞાન છે એમ ત્યાં સ્પષ્ટ કહેવા માંગે છે. ત્યાં રોજ શું કરવા કરવું એમ કે છે, એ ચાલુ રાખવા માટે કરવાનો પ્રશ્ન છે. એમાં જે રીત કઈ છે એ રીતને અપનાવવા માટે, એ રીત ઉપર આવવા માટે ફક્ત એની અંદર થી થોડી હિંટ લેવાની છે. કેટલી વાત છે, એટલો શાસ્ત્ર નો જ કીડો થઈ જાય છે, એટલો સાંભળવાનો જ રસ્તો થઈ જાય, અને જાતની જુદી જુદી વાતો આવે, જુદા જુદા દ્રષ્ટાંતો આવે, અને એમાં રસ પડે. રસ પડે ત્યારે થોડું મનોરંજન પણ થાય. એવું આ મનોરંજન નો પીરિયડ છે. રોચક દ્રષ્ટાંતો આવે એટલે એમ લાગે છે ના ના બહુ સરસ સારું લાગે છે, મનને ગમે છે એવું છે. પણ આ મનના ગમવા માટેનો આ વિષય છે નહીં, મનના ગમવાથી ક્યાંક પાર જામવું છે એવો ધ્યેય લઈને એને આ વિષયને હાથમાં હસ્તગત કરવો જોઈએ. આત્મા દ્વારા તો જ્ઞાન થાય છે, જેટલું જ્ઞાની કે અજ્ઞાની બંનેને ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાનની પ્રવૃત્તિ છે એ પરોક્ષ જ્ઞાનની પ્રવૃત્તિ છે, અને એ નવા કર્મ બંધનનું કારણ થાય છે. જેવી જેની યોગ્યતા અજ્ઞાનીને કર્મબંધન થાય છે, અને જ્ઞાનીને પણ એ કર્મબંધન એનાથી થાય છે. જ્ઞાન તો જ્ઞાન જ થઈ ગયું છે, પણ એ જો જ્ઞાનને જોવા જાય તો ઇન્દ્રિય દ્વારા જાણવું બંધ થઈ જાય, કેમ કે જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. જ્ઞાન પોતે તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. આજે સ્વસંવેદનમાં ભાવે સ્વથી અભેદ પણ થાય છે એ પ્રકાર છે ને, તો એનો અર્થ શું છે કે જ્ઞાન ત્યાં જ્ઞાન ને એટલે પોતાને જાણે છે, જ્ઞાન જ્ઞાન ને જાણે છે, અથવા જ્ઞાન પોતાને જાણે છે. બસ એમાં વચમાં ક્યાં કોઈ ઇન્દ્રિય નું અવલંબન લેવાનો પ્રશ્ન રહેતો નથી. જ્ઞાન પરિણમતું જ્ઞાન પરિણમતું પરિણમતું એ પોતાને જાણવા વેદવા લાગે છે. જે જ્ઞાન પોતે જ પરિણમતું પોતાને વેદવા લાગે છે ત્યાં વચમાં મન પણ આવતું નથી, બીજી કોઈ ઇન્દ્રિયો પણ આવતી નથી. ઇન્દ્રિયો ઇન્દ્રિય જ્ઞાન તો પરગ્રહ રૂપ ઇન્દ્રિયો દ્વારા જાણે છે, અથો ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષમ ન ભવતી ઇતિ વ્યવસ્થાપયતિ. હવે ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ નથી એમ વ્યવસ્થિતપણે સ્થાપે મનમાં ચાલી નથી. પરદમમ તે અખા તાની પ્રસિદ્ધાની અક્ષાની ઇન્દ્રિયાની પરદ્રવ્યમ ભવંતિ. એ પ્રસિદ્ધ એવી ઇન્દ્રિયો અક્ષાની રીતે પણ ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયો એટલે ઇન્દ્રિયો સ્વરૂપે છે, આત્મદ્રવ સ્વરૂપે છે. પરદ્રવ એવી ઇન્દ્રિયો, શરીરના અવયવ રૂપ એવી ઇન્દ્રિયો પ્રસિદ્ધ પણ છે, તે પરદ્રવ પણ પ્રસિદ્ધ જ છે. એ કોઈ આત્મદ્રવ પણ પ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ એટલે પ્રગટ છે. એમાં ક્યાંય આત્મા નથી. શરીર છે એ જળ રેખણ નું બનેલું છે, આમ તો કહે છે ને, શરીર છે માટી છે એમ કે છે, એ તો પ્રસિદ્ધ પણ છે એમ કે છે આચાર્ય. તાની પ્રસિદ્ધાની અક્ષાની પરદ્રવ્યમ ભવંતિ. એ પ્રસિદ્ધ પણ માટે જ છે, એ કઈ આત્મા છે એમાં કોઈ જાણવું છે, જાણવું એને લઈને નથી, એના આધારે નથી, ને એ પોતે પણ જાણતી નથી. કેમ કે એ તો માટી સ્વરૂપ છે. આત્મનો એ આત્માની અપેક્ષા એ પરદ્રવ સ્વરૂપે છે, અથવા પોતાની અપેક્ષા એ શરીરની ઇન્દ્રિયો આપણું શરીર છે પરદ્રવ સ્વરૂપે છે. આ બહુ મોટી વાત છે. શરીરને સ્વપણે માનતા એને આખો સંસાર છે, અને શરીરને પરદ્રવપણે માનતા પછી સંસાર સંબંધીની બધી પ્રયોજનથી અંતરંગ થી એમાં વિરક્ત થવાનો પાયો નાખવામાં આવે છે. વિવેદ પરદ્રવ છે પછી એ શરીરમાં મમત્વ જ્યાં કરવાનું નથી, શરીરથી ભિન્ન એવા પરદ્રવ્યોમાં પર સંયોગોમાં એને મમત્વ કરવાનો સવાલ પેદો
નથી.
અનુભવ કરીને કે છે કે એમ ને એમ કે છે, એટલી વાત છે. આત્મામાં હુંપણાનો અનુભવ રાખીને કે છે કે આત્મામાં આત્માનો અનુભવ કરીને એનાથી ભિન્ન અનુભવ કરીને કે છે, એ સાચું સવાલ. તું અનુભવ કરે છે કે હું ભિન્ન છું, ભિન્ન છે એવો ભિન્નપણાનો અનુભવ કરે છે તો એ સત્ય કહે છે. મિત્ર એ સત્ય કહેતો, વચન સત્ય હોવા છતાં એનો ભાવ અસત્ય છે. બીજા તો બીજાની યોગ્યતા ઉપર આધાર રાખે છે. પોતાને નુકસાન છે, પોતાના ભાવ નું નુકસાન પોતાને. ભણિતાની ઇન્દ્રિયાણી નેવ સાવો, એનો એ સ્વભાવ નથી. આત્માનો એને સ્વભાવ ઇન્દ્રિયોને છે એમ કહ્યું નથી. નૈવ સ્વભાવ ભણિતા, એને આત્માનો સ્વભાવ કયો નથી. એનો અર્થ કે આ જે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ છે આત્મા, આત્માનો જે સ્વભાવ છે એ તો વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ છે. તત્સંબંધી તે સ્વભાવે ખરેખર નિશ્ચયથી ઇન્દ્રિયોને કહી નથી. ઇન્દ્રિયોનો સ્વભાવ જ્ઞાન દર્શન નથી, આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન. એમ કે છે કે આત્મા જ્ઞાન દર્શન સ્વભાવે છે અને શરીર તદ્દન જડ સ્વભાવે છે. કોઈ પણ ઇન્દ્રિય દ્વારા જાણવું થાય છે એટલે ઇન્દ્રિયોનો સ્વભાવ જ્ઞાન દર્શન થઈ જાય છે. એવું બિલકુલ આપણે ચશ્માના માધ્યમથી જાણે. તો ચશ્મા કઈ આંખ થઈ જાય, ચશ્મા ફૂટે ત્યારે આંખ ફૂટી અને આંખ ફૂટે ને ચશ્મા હજાર રહી જાય, એ ભિનતી છે. બે કઈ એક વસ્તુ ચશ્મા દ્વારા તો જણાય છે ને, અત્યારે
ખબર પડે
એ ચશ્મા દ્વારા જણાય છે એમ પરિસ્થિતિ હોવા છતાં આંખ અને ચશ્મા બે એક સ્વભાવપણાને પામતા, એક રિયે ને એક નાશ પામે એવું બનતું જોવામાં આવે છે. જ્ઞાન નો સૂક્ષ્મ છે તે પ્રકારનું, એમ અહીંયા આજથી જોયે છે તો જ્ઞાન નો સૂક્ષ્મ છે તે પ્રકારનું. એમાં બીજું કઈ છે પણ પોતાની સમજણ ઉપર આધાર રાખે. આ તો વિજ્ઞાનનો કોઈ ખેલીને આ વાત છે. આજે આત્માનું વિજ્ઞાન છે અને શરીરનું જે વિજ્ઞાન છે એની પાછળ કોઈ ધ્યેય રહેલો છે. શું ધ્યેય રહેલો છે કે અનાદિથી એને પરદ્રવ સાથે એકત્વ બુદ્ધિ કરીને સંસારનું પરિભ્રમણ કર્યું છે. એ એકત્વ બુદ્ધિ છોડાવીને પરિભ્રમણ મટાડવાનો એમાં ધ્યેય રહેલો છે. એ ધ્યેયને લક્ષમાં રાખે અને ચશ્મા વગર ચાલે નહીં, ઇન્દ્રિયો વગર ચાલે નહીં, તો તારે એકત્વ છૂટવાનો તો અવસર જ આવે. હું એનાથી ભિન્ન પડવું છે, એના વગર ચાલે નહીં એવો સિદ્ધાંત મજબૂત કરવા જાય તો એનાથી છૂટો પડવાનો તો પ્રસંગ જ રહેશે. એટલે એ બધી ચર્ચાઓ છે ધ્યેય વિહીન છે અથવા ધ્યેયને છોડીને છે. પંડિતો પણ નિમિત્તનો આગ્રહ રાખે છે ને, એમ નિમિત્તને ન ઉડાડી દેવાય, એમ નિમિત્ત વગર ન ચાલે, એમ નિમિત્તને કાંઈ ખાવ કાઢીને ખાય નહીં છે. અને પરદ્રવ્યની એકત્વ બુદ્ધિ છૂટવી એ શાસ્ત્રમાં કહેનારનું પ્રયોજન છે. અને એ પ્રયોજનથી તો તારા પ્રયોજનની સિદ્ધિ થશે, એ વાતને તો કેમ ભૂલી જાય છે અને પરદ્રવ્યની પકડ કરવા જાય છે. અજ્ઞાનમાં પરસ્પર વિરોધાભાસ એટલો છે કે એવા બાહ્ય ત્યાગ એટલે નિમિત્તો છોડવાની જો પ્રવૃત્તિ કોઈ કરે અજ્ઞાન પણે તો પણ એના પગમાં પડે. ત્યાગી વાળીને વ્રતિ વાળીને એના પગમાં પડે અને વળી નિમિત્તનો આગ્રહ રાખે. વાતને મેળ ખાતો
જેને બેસાડવા માંગે છે એની જો સુખ સુખ શક્તિ દેખાય તો જ એને બેસાડે છે, નહીં તો બેસાડતા
અંદર નો પ્રકાર ચાલુ હોય તો તદ્દન પોતાનું અસ્તિત્વ ભૂમિ છે. અસ્તિત્વને એને ભિન્નપણે વેદનમાં લેવું જોઈએ. શરીરથી અભિન્નપણે વેદનમાં લે છે કે આ સાતા મને થઈ, સાતા મને થઈ, એમાં તો ગડબડ થયા વિના એમ માં ક્યાંય ભિન્ન પણ એને અનુભવી શકે ને.
એકલા જ્ઞાન વેદન ને એને બરાબર એના ઉપર એકાગ્ર થઈને વેધવું જોઈએ. વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવાત્મન, જે આત્મા વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવે છે તત્ સ્વભાવવાની, તે સ્વભાવે ખરેખર ઇન્દ્રિયોને કહી નથી. આત્મના સંબંધી, આત્મના સંબંધી એટલે તત સ્વભાવવાની, આત્મા સંબંધી એટલે આત્મ સ્વભાવ રૂપે ખરેખર નિશ્ચયથી ઇન્દ્રિયોને કહી નથી. ભગવાને આમ ફરમાયું છે, ભાઈ શરીરની ઇન્દ્રિયો છે, આત્માના સ્વભાવે જ્ઞાન દર્શન સ્વભાવ એવો આત્મા, એ સ્વભાવે અમે એને કહેતા નથી. અમે કહેતા નથી, તું પણ અનુભવ કર. અમારા જ્ઞાનમાં દેખાયું છે, અમે કહ્યું છે, તમે સાચી વાત કહીએ છીએ, તું સત્યનો અનુભવ કર અને અસત્યનો અનુભવ છોડ. ભિન્ન અસ્તિત્વ નિષ્પન્નત્વાત્, કેમ એને નથી કહી આત્મ સ્વભાવે કે ભિન્ન અસ્તિત્વનું એનું નિષ્પન્નપણું હોવાથી. આ સ્પષ્ટ વાત છે, ઇન્દ્રિયોનું અસ્તિત્વ, શરીરનું અસ્તિત્વ અને જીવનું અસ્તિત્વ, બંને તત્વનું અસ્તિત્વ ભિન્ન હોવાથી અમે એને આત્મ સ્વભાવે કહેતા નથી. ભલે એના દ્વારા જણાય તો પણ એમાં ભ્રમમાં પડવા જેવું નથી. ભ્રમ તો ક્યાં થાય છે? એના દ્વારા જાણવું થાય છે ને, આંખથી જાણીએ છીએ ને, આંખ છે તો શાસ્ત્ર વાંચીએ છીએ ને. ભાઈ એનું ભિન્ન અસ્તિત્વ પણ હોવાથી એ તદ્દન આત્માથી ભિન્ન છે એમ તારે જાણવું જોઈશે. તેને ઉપલબ્ધ કદમ પચકમ અપણો હોદી, અને કઈ રીતે તેનાથી જે ઉપલબ્ધ હોય એટલે પ્રાપ્ત હોય એટલે એનાથી જે જણાય તેને પ્રત્યક્ષ કઈ રીતે કહેવાય. ઉપલબ્ધમ એટલે જ્ઞાતમ, તદ પંચેન્દ્રિય વિષયભૂતમ વસ્તુ તૈ ઇન્દ્રિય તદ વસ્તુ કથમ પ્રત્યક્ષ ભાવતે આત્મનો કે ન કથમ હતી. તે ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ પંચેન્દ્રિયના વિષયભૂત પદાર્થો ઉપલબ્ધ થાય છે એટલે કે જણાય છે, તે વસ્તુ આત્માને પ્રત્યક્ષ કેમ હોય? એ આત્માને કોઈ રીતે પ્રત્યક્ષ હોઈ શકે નહીં. જેનામાં જ્ઞાન દર્શન સ્વભાવ નથી એવી જે ઇન્દ્રિયો તેના દ્વારા જાણાય તો એને પ્રત્યક્ષ કેમ કહી શકાય? એ તો એના દ્વારા જાણવું તો ચોખ્ખું પરોક્ષ છે. લોકો જેને પ્રત્યક્ષ કહે છે એ સ્પષ્ટપણે પરોક્ષ છે એમ અહીંયા સાબિત કર્યું. તથા એવું છે, નાના મનોરથ વ્યાપ્તિ વિષય પ્રતિપાદ્ય પ્રતિપાદકાદી વિકલ્પ જાલ રૂપમ યત મન તદપી ઇન્દ્રિય જ્ઞાન વત નિશ્ચયનો પરોક્ષમ ભવતી ઇતિ જ્ઞાત્વા કિં કર્તવ્ય. ગાથાનો સાર છે કે અનેક પ્રકારના જે મનોરથ છે, જીવને પરગ્રહ સંબંધીની જે અભિલાષા છે એને એનો મનોરથ કહેવામાં આવે છે. અનેક પ્રકારના જે મનની અભિલાષાઓ છે,
એમાં એના વિષયમાં જે વ્યાપ્તિ છે એમાં પ્રતિપાદ્ય અને પ્રતિપાદક એ બે પ્રકારના વિકલ્પની ઢાળ છે, એ પ્રતિપાદન કરવા યોગ્ય છે અને એ પ્રતિપાદન કરનાર છે, એમ બે રીતે પ્રતિપાદ્ય પ્રતિપાદક આદિ વિકલ્પ ઢાળ વગેરે વગેરે અનેક પ્રકારના વિકલ્પ છે. કોઈ વાતને સ્થાપે છે, કોઈ વાત સ્થપાવા યોગ્ય છે, એમ એવા જે અનેક પ્રકારની જે વિકલ્પ જાળ રૂપ છે કે જે મન અને ઇન્દ્રિય જ્ઞાન વત છે, એક મન તદપી ઇન્દ્રિય જ્ઞાન વત એ બધું પરોક્ષ છે. એ બધું પરોક્ષ છે એમ જાણીને શું કરવું જોઈએ, શું કર્તવ્ય, આ બધું જાણીને આત્મા એ શું કરવા યોગ્ય છે. એમાંથી પ્રતિપાદ્ય અને પ્રતિપાદક બધું આવે ને શાસ્ત્રથી, એ બધું જેટલું કોઈ મન દ્વારા વિચારીને સ્થાપવામાં આવે છે અથવા સ્થપાવા યોગ્ય છે એમાં બધી વિકલ્પનું પરિભ્રમણ છે, વિકલ્પની જાળ એમાં રહેલી છે. અને એ બધું નિશ્ચયથી પરોક્ષ છે એમ જાણીને હવે એનો ટોટલ મારે છે. સકલ એક અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય પરમ જ્યોતિ કારણભૂતે સ્વશુદ્ધાત્મ સ્વરૂપ ભાવના સમુત્પન્ન પરમ આહલાદ એક લક્ષણ સુખ સંવિતિ આકાર પરિણતિ રૂપે રાગાદિ વિકલ્પ ઉપાધિ રહીતે સ્વસંવેદન જ્ઞાને ભાવના કર્તવ્યા ઇતિ અભિપ્રાય. આ અહીંયા કહેવાનો અભિપ્રાય છે, આનો આશય એ છે. અભિપ્રાય એટલે કહેવાનો આશય એ છે કે સ્વસંવેદન જ્ઞાનની ભાવના કરવી છે. સ્વસંવેદન જ્ઞાનમાં ભાવના કોની ભાવના કરવી એનો આ વિશેષણ છે. કે એ જ્ઞાન કેવું છે કે રાગાદી વિકલ્પ ઉપાધિ રહિત છે એવું જે સ્વસંવેદન જ્ઞાન છે એની ભાવના કરવી. મળી એ કેવું છે કે એક સુખ લક્ષણ, એકાંત સુખ લક્ષણ, એકરૂપ અભેદ સુખ લક્ષણ, સંવિતિ એટલે સ્વસંવેદન વેદનના આકારે પરિણતિ રૂપે સુખ છે એ વેદન રૂપ છે. સુખની માત્ર વાત છે, સુખની ઝાંખી કે સુખની વાત એમ નથી, સુખનું સાક્ષાત વેદન છે એ વાત લીધી છે. કે જેનો વિષય સકળ વેદ અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય પરમ જ્યોતિ છે એનું આ કારણભૂત છે. કારણભૂત છે એટલે એના વેદના રૂપ સકળ એક અખંડ, સકળ એટલે સર્વથા, એક એટલે જેમાં કાંઈ દ્વૈત ગુણો ભેદ છે અને અખંડ છે જે પ્રત્યક્ષ છે, કોઈ પણ ઇન્દ્રિયના માધ્યમના અનુભવ ગોચર થાય છે અને પ્રતિભાસમય છે એટલે તે પોતાને અનુભવમાં જ્ઞાનમાં આવે છે, સ્પષ્ટ વિદાય છે. એવી જે આત્મા છે પરમ જ્યોતિ સ્વરૂપ છે, આત્મા પરમ જ્યોતિ સ્વરૂપ છે, જ્ઞાનની જળતી જ્યોત છે, એવું જે સ્વશુદ્ધ આત્મ સ્વરૂપ એવા એવું જે પોતાનો શુદ્ધાત્મા છે, પરમાત્મા છે, તેની ભાવના, તેની ભાવનાથી ઉત્પન્ન છે. એની જે ભાવના છે એનાથી શું ઉત્પન્ન થાય છે કે પરમ આહલાદ ઉત્પન્ન થાય. આત્માનું જે પરમ સુખ છે, ઇન્દ્રિય નિરાકુર સુખ છે, એની ઉત્પત્તિ થાય છે. અને એ પરમ આહલાદ છે, પરમ આહલાદ એક લક્ષણ સુખ સંવિધિ, એ એક રૂપ છે સુખના સંવેદન, સુખનું સંવેદન એવું જેનું લક્ષણ છે અને એ આકારે જેની પરિણતિ છે, સાક્ષાત એનો પરિણમન છે, તેમાં રાગાદિ વિકલ્પની ઉપાધિ રહિતપણું છે
અને સ્વસંવેદન જ્ઞાન સ્વરૂપ એની ભાવના કરવા જેવી આત્મભાવના, આત્મા અને આત્મભાવના બંને વાત એકબીજીમાં લીધી છે. ઇન્દ્રિય જ્ઞાન સંવિતિ એટલે સ્વસંવેદન, સ્વસંવેદન ની પર્યાયને સ્વસંવિતિ કહેવામાં આવે છે, જેમ પરિણામ ને પરિણતિ કહેવામાં આવે છે. વિકારાંતમાં જે નામ થાય છે એ ચાલુ ક્રિયાને બતાવવા માટે સંસ્કૃતનું જે વ્યાકરણ છે, જયારે નામને વિકારાંત સ્ત્રીલિંગમાં લીધાય છે ત્યારે એની ચાલુ ક્રિયા બતાવે છે. પરિણામ ને પરિણતિ કહે છે, જ્ઞાન ને જ્ઞપ્તિ કહે છે, સ્વસંવેદન ને સ્વસંવિતિ કહે છે. ચાલુ પરિણતિ, ચાલુ ક્રિયાને, ક્રિયાના ચાલુપણાને બતાવવા માટેને કૃદંત કહે છે. નામ ને કૃદંત કહે છે, ક્રિયાના અર્થને વધારે સ્પષ્ટ કરવા માટે. એક લક્ષણ સુખ સંવિતિ આકાર પરિણતિ રૂપ છે, સુખના સ્વસંવેદન આકારે એ પરિણામ સ્વરૂપ છે, વેદન સ્વરૂપ છે. વેદનની ક્રિયા જેમાં ચાલુ છે એ રૂપે રાગાદી વિકલ્પ ઉપાધિ રહીતપણે સ્વસંવેદન જ્ઞાનની જે ભાવના છે, સ્વસંવેદન જ્ઞાનમાં એ આત્માની ભાવના કરવા જેવી
કરવા જેવી.
ઇન્દ્રિય જ્ઞાન થી મન થી આત્મા ની ભાવના કરવાનો અહીંયા સવાલ નથી. એમ ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ છે એમ કહેવાની પાછળ શું આશય છે, કે જે સ્વસંવેદન ઇન્દ્રિય જ્ઞાન છે એમાં આત્માની ભાવના કરવા જેવી છે. એનો અર્થ એ થયો, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પણ એને સમજણમાં એમ લીધું, વિચારમાં એમ લીધું, કે આ વિચારથી પણ છૂટીને અતિન્દ્રિય જ્ઞાનમાં આત્માની ભાવના થશે, જ્યાં સુધી વિચાર હશે ત્યાં સુધી ખરી આત્મભાવના રહેતી એમ સ્પષ્ટ. એથી એને મન સંબંધીના કોઈ ભાવમાં પછી અભિમાન કરવાનો તો પ્રશ્ન જ રહેતો એમ સ્પષ્ટ થયું કે નથી. સત્તાનંદ ઠાકુરી છે. હવે પરોક્ષ અને પ્રત્યક્ષના લક્ષણ દર્શાવે છે. અત્યારે પરોક્ષ અને પ્રત્યક્ષની વાત ચાલી તો પરોક્ષ કોને કહેવું, પ્રત્યક્ષ કોને કહેવું, એ વિષયમાં આચાર્યજીએ જરા વિશેષ સ્પષ્ટતા દાખવવામાં આવી છે. જમ પરદો વિજ્ઞાન તમ તુ પરોક્ષથી ભણિદમ અઠે છે, જદી કેવલે જો કેવળ જીવ વડે જાણવામાં આવે એટલે પર દ્વારા નહીં પણ સીધો, કેવળ જીવ વડે જાણવામાં આવે કે જેમાં પરનો જરા પણ માધ્યમ પણ આશ્રય હોય તો તે જ્ઞાન પ્રત્યક્ષ છે એની વ્યાખ્યા કરી. ટીકા, નિમિત્તપણાને પામેલા અર્થાત નિમિત્ત રૂપ બનેલા જીવા જે પરદ્રવ્ય ભૂત અંતકરણ ક્યાંથી ઉપાડી વાત મન મન છે એ પરદ્રવ્ય સ્વરૂપ છે મન છે એના છાતી જગ્યાએ સૂક્ષ્મ પરમાણુ આઠ કમળની આઠ સાંકડીના આકારે ખીલેલા કમળની બંધની ખીલેલી આઠ સાંકડી દેખાય એવું જે કમળ હોય એના આકારે રહેલી નવ ઇન્દ્રિયને જેને કહેવામાં આવે છે એ જળ રચકણ પરમાણુનો સૂક્ષ્મ પર્યાયથી બનેલો સ્કંદ છે જે ઇન્દ્રિય ગોચર છે ચક્ષુ ઇન્દ્રિય ગોચર નથી મન છે જે શરીરની ઇન્દ્રિય રૂપ છે એ જળ છે અને સૂક્ષ્મ પર્યાય પરિણ સ્કંદ હોવાથી ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જાણી શકાતો શરીર મૂકે ડાક્ટર ડિસેક્શન કરે છે ને ડાક્ટરનું ભણે ત્યારે અને થોડું ડિસેક્શન શીખડાવવામાં આવે છે સાયન્સ ભણ્યા હોય એને ખબર હોય છે પેલા દીટકાને વાંદાને ખસલાને એને ચીરે પછી જુદા જુદા મળદા માણસના શરીરના રેખા હોય એને એને પણ કાપીને એના અંદરના અવયવો જોવામાં આવે છે એ મનનો અવયવ ત્યાં દેખાતો કેમ કે બહુ સૂક્ષ્મ પર્યાય છે એને ચાલતી ભાષામાં અંતઃકરણ પણ કહેવામાં આવે છે મનને અંતઃકરણ અંદર રહેલું એ સાધન છે અંતઃકરણ બહુ લાગણી પૂર્વક પણ છે ત્યાં અંતઃકરણ નો અર્થ લાગણી કહે છે બહુ લાગણી છે આ વાત અંતઃકરણ લાગણી મનમાં થાય છે ને પણ અહીંયા તો અંતઃકરણ એટલે મન અને મન એટલે દ્રવ્ય મન ની વાત છે ભાવ મન ની પણ મન જે આવા કમળના આકારે છે એના આશ્રય જે જ્ઞાન નો પર્યાય છે એને ભાવમન કહેવામાં આવે છે આત્માના ભાવને ભાવમન કહે છે અને એના સંબંધે રહેલું જે ઇન્દ્રિયોનું જે રચના છે એને દ્રવ્યમન કહેવામાં આવે છે એ અંતઃકરણ છે એ નિમિત્ત છે એ સિવાયની બીજી ઇન્દ્રિયો છે પાંચ ઇન્દ્રિયો છે એ પણ નિમિત્ત છે પરોપદેશને પણ નિમિત્ત કહેવામાં આવ્યો છે અન્યનો ઉપદેશ તમારા ઉપદેશથી અમને લાભ થયો એ ઉપદેશને પણ પરદ્રવ્યાત્મક હોવાથી એને પર નિમિત્ત ગણવામાં આવે છે ઉપલબ્ધિ જ્ઞાનાવરણીય કર્મના સૂક્ષ્મના નિમિત્તે ઉપજેલી પદાર્થોને જાણવાની શક્તિ આ લબ્ધ શક્તિ જયારે ઉપયુક્ત થાય ત્યારે જ પદાર્થ જણાય લબ્ધિ નો ઉપયોગ થાય ત્યારે પદાર્થ જણાય છે એને પણ નિમિત્તમાં નાખ્યો નિમિત્તપણાને પામેલા એવા જે પરદ્રવ્ય ભૂત એને પરદ્રવ્ય ભૂત કયા કેમ કે સૂક્ષ્મ ના નિમિત્તે એનો સંબંધ સૂક્ષ્મ સાથે છે એનો સંબંધ આત્મા સાથે ઉપલબ્ધિને પણ નિમિત્ત કહેવામાં આવે છે પરદ્રવ્યને જાણવામાં મતિ જ્ઞાનનો જે આવરણ છે મતિ જ્ઞાન આવરણ અને શુદ્ધ જ્ઞાન આવરણ એ પરદ્રવ્ય સંબંધીમાં ઉપયોગ લાગે છે ત્યારે સૂક્ષ્મને નિમિત્ત કહેવામાં આવે છે કે જે પૂતગલ સ્વરૂપે છે કયો રજકણનો જે સૂક્ષ્મ છે કર્મનો જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો એક સૂક્ષ્મને ઉપલબ્ધિ કઈ છે અને એ ઉપલબ્ધિ છે પરદ્રવ્યભૂત નિમિત્ત છે એ જ મતિ જ્ઞાન ને એ જ શુદ્ધ જ્ઞાન સ્વરૂપને જાણવામાં પ્રવર્તે છે ત્યારે એક સૂક્ષ્મની ઉપલબ્ધ રૂપ શક્તિને જ્ઞાનાવરણ અને દર્શનાવરણથી પાછું વળીને પ્રવર્તે છે એની સાથે જોડાઈને પ્રવર્તો શક્તિ તો એટલી જ છે મતિની શુદ્ધ જેટલી જ છે અનુભવના કાળમાં મતિ શુદ્ધમાં જ અનુભવ થાય છે પણ ત્યાં ક્ષોભસમને અનુસરવું નથી ત્યાં ક્ષોભસમને અનુસરવું છોડીને પ્રવર્તન થાય છે તેથી તે જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે જ્ઞાનની પર્યાયમાં ઉભા થાય છે અને પરમાણુમાં તે પ્રકારનો જ્ઞાનાવરણ મતિ જ્ઞાનાવરણ અને શુદ્ધ જ્ઞાનાવરણમાં તે પ્રકારનો ફેરફાર હોય છે, તે કેટલીક પ્રકૃતિનો ક્ષય અને કેટલીક પ્રકૃતિનો ઉપશમ, એને ક્ષયોક્ષમ કહેવામાં આવે છે. જીવ એ ક્ષયોક્ષમને અનુસરે છે ત્યારે મન અને પાંચ ઇન્દ્રિયો દ્વારા તે ક્ષયોક્ષમ અનુસાર જાણે છે. ઇન્દ્રિય અનુસાર જાણવું થાય નહીં, પણ તે ક્ષયોક્ષમ અનુસાર જાણવું થાય. જેમ કે ઘોડની આંખો રાતે જુએ છે અને દિવસે જોતી નથી, તો એને તે પ્રકારનો ક્ષયોક્ષમ છે. આંખનો કોડો તો જે છે તે એમ નથી કે આંખનો ડોળો કોઈ બીજાને લગાડે તો એ રાતે જોતો થાય ને દિવસે જોતો બંધ થાય એમ બનતો, તે જીવનો તે પ્રકારનો ક્ષયોક્ષમ છે એમ છે. એમ ઘણા આવે ને ચોરની આંખો રાતે જોવે છે એમ કહેવાય છે ભાઈ, એટલે એક પ્રકારનો એનો ક્ષયોક્ષમ હશે કે રાત્રે પણ સામાન્ય માણસોને દેખાય એના કરતા એને વધારે દેખાય. જીવનો પોતાનો હાથ એ પ્રકારની યોગ્યતા જ્ઞાનની તો પોતાની છે, પણ એનું માથું એ યોગ્યતા કેવડી, આ ત્રણ નંબરના ગ્લાસથી દેખાય એટલું જ્ઞાનનો ક્ષોભ છે એમ ચશ્માના નંબરથી એની યોગ્યતા માપવામાં